નવ દ્વારની સૌથી ઉપર બેઠેલું છે એ દસમું દ્વાર છે, અને દસમું દ્વાર એટલે સૌથી ઊંચાઈ કેમ આપી એને? નવ દ્વારોમાં જે કઈ વૃત્તિઓ છે એની ઊંચાઈ એટલી નથી, પણ દસમા દ્વારની જે કોઈ વૃત્તિ છે એ ઊંચામાં ઊંચી છે, એની અવસ્થા ઊંચી છે. એના વિચારો, એમાંથી નિર્ણય ઊંચામાં ઊંચો લઈ શકે છે, અને એટલા માટે દસમું દ્વાર આખા શરીરમાં સૌથી સર્વોપરી મૂક્યું. મગજ, મન એ માનવ જીવનની અંદર સર્વોપરી છે, શરીર ભૌતિક રીતે જોઈએ તો. નવ અંગની કોઈ પણ હીનતા, હલકી વૃત્તિઓ, આંખ, નાક, કાન, જીભ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જે બધામાં હલકી વૃત્તિઓ આવવાની છે એની અંદર, અને હલકી વૃત્તિઓથી ઉપર ઉઠીને નવે નવ દ્વારો વડે સતત માનવ જીવનની સાહજિકતા પ્રમાણે એનામાં રાજસ અને તમસ ભરેલો હશે, પણ એ નવે દ્વારો વડે જવાનું છે સાત્વિકતાની અંદર, ઉર્ધ્વગામી બનવાનું છે, અને ઉર્ધ્વમૂળ અધઃશાખમ એ પ્રાપ્ત કરવાનું છે. મૂળ ઉર્ધ્વ છે એટલે મન, દસમું દ્વાર, અને જે નવ જે નવ શાખાઓ છે એ તો બધી નીચે છે, ઉર્ધ્વમૂળ, કે જ્યાં પોતાના અસ્તિત્વને બ્રહ્મ તરીકે સ્વીકારીને સ્થાપી શકાય એવું કોઈ પણ સ્થાન હોય આ શરીરમાં તો દસમું દ્વાર છે. અને દસમા દ્વારની અંદર એને કહ્યું ઉર્ધ્વમૂળા, વૃત્તિઓ બધી ત્યાંથી જ પ્રવાહિત થતી હોય છે મનમાંથી, એનું મૂળ કેન્દ્ર છે મનમાં, એટલે ઉર્ધ્વમૂળા. શરીરની દરેકે દરેક વૃત્તિ જો જાગ્રત થતી હોય તો મનમાં, અને મન દ્વારા પછી નીચે ઇન્દ્રિયોમાં ઉતરતી હોય છે, એટલા માટે આ શરીર એ વૃક્ષ છે ઉર્ધ્વમૂળા, અધઃશાખા, જેનું મૂળ ઉપર છે વિચારોનું, અને ઇન્દ્રિય રૂપી શાખાઓ એ નીચે ફેલાયેલી છે. દસમું દ્વાર એ બધી જ ઇન્દ્રિયોને એકાગ્ર કરી સ્થિર થવા માટે, કેન્દ્રિત થવા માટેનું સ્થાન છે, પોતાનામાં સમાહિત થાવ. ચિત્તવૃત્તિ નિરોધ યોગ, ચિત્તવૃત્તિ નિરોધ, યોગનો અર્થ છે મળવું, ભેગા કરવું. બ્રહ્મની સાથે ભળવું હોય તો તમારે દસમે દ્વારે જઈ બેસ, ત્યારે ઉન્મુનિમાં આવશો, એ છે સમસ્યાની પેર. એમ મહારાજે ભજનની અંદર પણ વાત કરી છે. જ્યાં સુધી આપણી વૃત્તિઓ ઇન્દ્રિયો પરક રહેશે, અને ઇન્દ્રિયોને જ સુખ આપવા માટેની એની વૃત્તિ રહેશે, ત્યાં સુધી એ દસમા દ્વાર સુધી જઈ શકવાનું નથી. પોતે પોતાનામાં સમાહિત થાય, ઇન્દ્રિયોને શાંત કરે. ઇન્દ્રિયોને શાંત કોણ કરશે? મન. મન વગર, મન વડે જ ઇન્દ્રિયો ઉશ્કેરાય છે, ઉત્તેજિત થાય છે, અને મન વડે જ ઇન્દ્રિયો શાંત પણ થાય છે. એટલે નવે દ્વારોને શાંત કરવા માટે સર્વોપરી એવા મનને પોતાના નિયંત્રણમાં લાવવાનું છે, અને એ છે દસમું સ્થાન આપણે પોતાનું. નવ ખોવાય છે ક્યારે? કે જ્યારે પોતાના સ્વરૂપને ભૂલે છે ત્યારે. દસ જણા એક સાથે નીકળ્યા અને જ્યારે ગણવા બેઠા, ખૂટતા તો નથી ને કોઈ, પણ દરેક પોતાની જાતને ભૂલી જતો હતો, એટલે પોતાની જાતને બહાર મૂકે એટલે નવ ના નવ. એમ માણસ પોતાની જાતને ભૂલીને ચાલતો હોય છે, અને ઇન્દ્રિયો પ્રમાણે ઇન્દ્રિયોના ભોગોથી એ જીવતો હોય છે, ત્યારે દસમો નથી જડતો. જ્યારે કોઈ સદગુરુ આવે, અને એ બતાવે કે આ નવ તો ઇન્દ્રિયોના ભાવો છે, પણ દસમો ગણનારો એની ઉપરનો તું છું, દસમસ્ત્વમસી. એ દસમો બીજો કોઈ નહીં, જે ખોવાયેલો છે એ તારો આત્મા. તું તો આ સ્વરૂપથી ખોવાઈ ગયો છે એટલે દસમો જડતો નથી. દસમો શોધવા માટે તું તારી જાતને જો. એટલે નવ તો છે જ, નવે ઇન્દ્રિયો નવ દ્વાર છે, પણ દસમું સ્થાન તારું છે સ્વસ્વરૂપનું. એમ દશરાને પરિપૂર્ણ કહ્યું છે, જે નવથી ઉપર થઈ જાય છે, નવથી પર થઈ જાય અને બહાર નીકળી જાય, એ જ દસમા સ્થાન સુધી પહોંચી શકતું હોય છે. અને દસમું સ્થાન છે ચિંતનનું, પોતાની વૃત્તિઓની સૌથી ઉર્ધ્વગામી અવસ્થા એ દસમા સ્થાનની અંદર એ લઈ જઈ શકે છે. અને એટલા માટે કહ્યું કે આ બધાથી ઉપર ઉઠવું હોય તો દસમું અંગ, જે દશરા કહ્યું એને, જેમ દશેરાને દિવસે આપણે વિજયાદશમી ઉજવીએ છીએ, નવ દિવસના ઉત્સવો પછી, નવરાત્રિ પછી ઉપાસના કરીએ, ઉપવાસ કરીએ, નામ સ્મરણ જપ તપ કરીએ, અનુષ્ઠાન કરીએ, ત્યાર પછી દશરાને દિવસે એ પૂર્ણ થયું છે એનો ઉત્સાહ, એનો આનંદ મનાવવા માટે દશરા. અને દશરા એ પરિપૂર્ણ થયાનું સ્વરૂપ છે. અંકમાં પણ એકડો પ્રથમ છે અને શૂન્ય છેલ્લું છે. જ્યારે બંને છેડા એક મળે, સૌથી આગળનો એકડો અને છેલ્લે શૂન્ય, ત્યારે દસ પરિપૂર્ણ થાય. અને એની અંદર બધું જ આવી ગયું, એક થી શૂન્યની અંદર બધું જ આવી ગયું, આખું વિશ્વ. એની ગમે એટલી ગણતરી કરવી હોય તો કરી શકો, એની બહાર નહીં જાય કોઈ આંકડો. એટલે પરિપૂર્ણતાને માટે પણ દશમસ્તમસી અને દસમું દ્વાર એ સ્થિર થવા માટે પોતાના સ્વરૂપમાં. અને દશરા વિજય આપણી પોતાની જિંદગી ઉપર, આપણી સમજણ ઉપર, આપણી મનોવૃત્તિ ઉપર અને આપણી પાંચેય ઇન્દ્રિયોના આ શરીર ઉપર વિજય, એટલે વિજયાદશમી. કે મેં વિજય પ્રાપ્ત કર્યો, નવરાત્રિ પૂરી કરી, મારું અનુષ્ઠાન પૂર્ણ થયું, હું સફળ થયો, હું વિજયી થયો. અને એ દસમું અંગ એ સફળતાનું પ્રતીક છે. દશેરા એ આપણા માટે સફળતાનું અને પૂર્ણતાનો ભાવ છે. એટલે પહોંચી જવાનું ત્યાં છે, નવ અંગે નવ નહોરતા, શરીરના નવે નવ અંગો નવે દ્વારોથી ઉપાસના, ભગવદ્ ભજન સ્મરણ કરી સ્થિરતા લાવીને પછી દશેરા એવા વિજયાદશમી સુધી પહોંચી જઈ અને આપણે આપણા જીવનને સફળ કરવાનું છે, જીવનના ધ્યેયને, લક્ષ્યને પૂર્ણ કરી અને પરમાત્માને પહોંચવાનું છે. આ રીતે જે સમજી ગયો કે ઉત્સવ કોને કહેવાય અને ઉત્સવ કેવી રીતે ઉજવવો, ઉત્સવની અંદર જે હીનતા છે એ જીવનમાંથી, મનમાંથી કાઢી નાખવાની. ઉત્સવ ઉજવવાનો હોય ત્યારે પવિત્ર ભાવના રાખીએ છીએ કે આજે સંયમ રાખવો, સદાચાર રાખવો, ગુસ્સો ન થવા દેવો, બ્રહ્મચર્ય રાખવું, આનંદમાં રહેવું, આ ઉત્સવનું વાતાવરણ સુંદર બનાવવા માટેના આ નિયમો છે. કોઈ પણ કુવૃત્તિઓ કે વાસનાઓ કે વિષય કે કોઈ પણ વ્યસનો, એનાથી દૂર રહેવા માટે ઉત્સવ છે. અને આપણે આજે આપણા ઉત્સવોને રગદોળી નાખ્યા છે. જન્માષ્ટમી આવી, ભગવાન કૃષ્ણનો ઉત્સવ મનાવવાનો, જુગારે પીવાય, જુગારે રમાય ને દારૂ પીવાય. નવરાત્રિ આવી, અનુષ્ઠાન કરવાનું હોય ત્યારે પીવાનું હોય ને રમવાનું પણ. આખી વિકૃતિઓ આવી ગઈ, જે ઉત્સવોને જે પર્વોથી જે પર્વ વડે ઉત્સવ ઉજવીને સંયમમાં સદાચારી બનવાનું હતું એને બદલે તદ્દન વિરુદ્ધ દિશામાં માત્ર વિકૃતિઓ જ સમાજની અંદર ફેલાતી ચાલી. નવરાત્રિના ઉત્સવે શક્તિની ઉપાસના કરી અને સંયમ કેળવવાનો હોય એની જગ્યાએ એ જ નવરાત્રિની અંદર માત્ર દુરાચાર ચારે બાર દેખાતો હોય, એ ગૌરી વ્રતની અંદર ઉપવાસ કરીને સંયમ મેળવવાનો હોય એની જગ્યાએ ત્યાં ઘડી પણ વિકૃતિઓ વિચારોની. ક્યાં આપણી સંસ્કૃતિની પરંપરાનો આદેશ આજ્ઞા અને ક્યાં આજે માત્ર અવળી રીતે ખોટી રીતે ઉજવાતા આપણા પર્વો. તો મહારાજે અહીંયા આગાડી આપણને ઉત્સવ બતાવ્યા છે પણ ઉત્સવને ધાર્મિક રીતે પોતાના જીવનની અંદર સંયમથી સમજ્યા તેને દિવાળી. જે આને સમજ્યો એના ઘરમાં દિવાળી અને ના સમજ્યો એના ઘરની હોળી. દીવા નાના નાના પ્રગટે ને ત્યારે શોભા લાગે, આનંદ આવે, પણ બધા ભેગા થઈને હોળી સરગે ને ત્યારે બહુ હાચવવું પડે. દિવાળીને બદલે હોળી કરી નાખી, જુદા જુદા દીવાઓ પ્રગટાવી અને ઘર શોભાવવાને બદલે ઘરને આંગણે બધું ભેગું કરીને હોળી કરી. જય મહારાજ તો કહે છે કે સમજણપૂર્વકનું જીવન જીવાય, જીવનના આંગણે મનમાં નિત્ય ઉત્સવનો આનંદ રહેતો હોય, ક્યારેય ક્લેશ ન રહે મનમાં કે જીવનમાં, સદાય આનંદ. અને એ આનંદની અંદર તમે તમારા જીવનને એવું રાખો કે દિવાળી વર્ષમાં એક જ વાર આવે છે એમ નહીં, બારે દિવાળી, બારે મહિના આનંદ. જેમ બારે મહિના હોળી તો હોય છે ઘણી જગ્યાએ, પણ અહીંયા આગાડી જય મહારાજ આદેશ કરે છે જીવનને એવું સારું જીવો, એવું સમજણપૂર્વકનું જીવો કે તમને અને તમારી આજુબાજુવાળા બધાને કેટલા સારા માણસ છે, કેટલા સજ્જન છે, કેટલા સેવા છું નહીં પરિપૂર્ણ અજવાળું આપશે. દિવાળીના દીવા કદાચ આપણી આ દીવાઓ કરતા ઝાંખા લાગતા હશે, પણ શોભા જેટલા આ દીવા આપતા હશે, જે સાચા દીવા જેટલી શોભા આપતા હશે ને એટલા આ વીજળીવાળા દીવા એટલી શોભા નહીં આપે. દેવ દિવાળી એ જુઓ છે ને, પેલી રોશની કહેવાય અને આ દીપમાળ કહેવાય, દીવા કહેવાય, કે એ વીજળીનો ગોળો એક ગોળો બીજા ગોળાને રગટાવી નહીં શકે, જ્યારે દીવો દીવાને રગટાવી શકશે. એમ જીવનનો આનંદ એક વ્યક્તિને મળે તો એ બીજાને આનંદ આપીને એના જીવનમાં આનંદનો દીવો પ્રગટાવી શકશે. એટલે દીવો પવિત્ર કયો છે, કારણ કે એમાં અગ્નિ છે, અગ્નિમાં પવિત્રતા છે, વીજળી છે, વીજળીમાં ચંચળતા છે, ઝબકારો મારે ને પછી ચાલી જાય આકાશમાં, જોઈ છે ને.